सुयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं हितराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महावंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 5 अगस्त 2012, श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्र क्रमांक 631 भवाणिया श्रावण व 14 सोमवार 1951। प्रथम पद में एम कहूं छे के हे मुमुक्षु, एक आत्मा ने जाणता समस्त लोकालोक ने जाणीश અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે, માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે। વચનામૃતનું આપણું પુસ્તક છે એના શીર્ષક ટાઇટલ પેજ ઉપર એક વાક્ય લખ્યું છે કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, નિર્ગ્રંથ પ્રવચન। નિર્ગ્રંથ પ્રવચનનું સાર સૂત્ર છે 45 આગમનું, એ સાર સૂત્ર છે। અધ્યાત્મની સમસ્ત સાધનાનું એ સાર સૂત્ર છે। અને અહીંયા પરમ કૃપાળુ દેવે આ વાત અહીંયા આ પત્રની અંદર જે ગાથા કોઈએ મૂકી હશે એ ગાથાના સંદર્ભની અંદર આ વાત સરસ રીતે મૂકી છે। સાધકને એક એવી દ્રષ્ટિ આપી છે, સાધનાનો માર્ગ ટૂંકો થાય, મોક્ષનો માર્ગ ટૂંકો થાય। આપણે બહુ વિખરાઈ જઈએ છીએ, ઘણું ઘણું જાણવું, ઘણું ઘણું કરવું, ને એની અંદર એટલો બધો આપણો હરખ હોય છે કે આપણે કેટલીક વાર લક્ષથી લક્ષ્યાંતર થઈ જાય છે, એ લક્ષમાં આવતું નથી પાછું। અહીંયા વાત મૂકી છે કે હે મુમુક્ષુ, આ પહેલું પદ છે અધ્યાત્મની ભૂમિકામાં પ્રવેશ કરવા માટેનું। પહેલું પદ, પહેલી અવસ્થા મુમુક્ષુતાની છે। તને જો મોક્ષની ઈચ્છા છે અથવા સંસારની આસક્તિથી જો તું મૂંઝાયેલો છું અથવા સંસારનો તને થાક લાગ્યો છે, સંસારનું સ્વરૂપ કારાગ્રહ સમૂહ ભાસે છે, જો અંદરથી એવો ભાવ આવે છે કે સંસારની કોઈ પણ સ્થિતિ, પરિસ્થિતિ, સંજોગ કે સંબંધમાં સુખ નથી, સતસુખનો આ આત્માને વિયોગ છે, આવું જો ભાન થતું હોય અંતરથી અને પછી સુખની શોધની ઈચ્છા જાગી હોય ખરેખર, તો એના માટેની પહેલી ભૂમિકા મુમુક્ષુની છે। પહેલી ભૂમિકા, કામ એક આત્માર્થનો, બીજો નહીં મનનો, આ બધો નકાર પેલા આવે. એક આત્માને જાણવા સિવાય બીજી બધી જ ઈચ્છા, આકાંક્ષા, મહત્વાકાંક્ષા, આ બધા સપના, મતી કલ્પનાઓ એનો વિરામ થાય જ્યારે, કે એક આત્મા સિવાય બીજું હવે કંઈ કામ નથી. આ મુમુક્ષુતાની ભૂમિકા છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. બાકીના બધા રોગ છે, સંસાર સંબંધી કોઈ પણ પ્રકારની કામના, વાસના, ઈચ્છા, તૃષ્ણા, આ રોગ છે. અને માત્ર મોક્ષ અભિલાષ. હવે તો મોક્ષ એટલે કે સંસારથી મુક્તિ, ભવભ્રમણથી મુક્તિ, અનાદિ અનંતના પરિભ્રમણથી મુક્તિ. આ એકમાત્ર અભિલાષા સિવાય બીજી કાંઈ વાત નથી. હવે એનો વિષય જ એક આવી ગયો. એની વાતનો વિષય એક, એના વિચારનો વિષય એક, એના વર્તનનો વિષય એક, સમગ્ર જીવનનું લક્ષ્ય એક થયું. એટલે કહ્યું કે સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય એક મોક્ષને વિશે જ યત્ન કરે તે મુમુક્ષુતા. આપણે વારંવાર આત્મચિંતન કરવું, આપણી પરિસ્થિતિનું અવલોકન કરવું, પરિણામોનું અવલોકન કરવું, કે આપણે આ સ્થિતિની અંદર, મુમુક્ષુતાની સ્થિતિમાં, કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝવણ, આ એક સ્થિતિ. અને બીજું, માત્ર મોક્ષને વિશે જ યત્ન કરવો. હવે જે કંઈ યત્ન થશે, હવે જે કંઈ પુરુષાર્થ થશે, હવે પરમાર્થની આરાધનાની જે કંઈ દિશા હશે, એ કેવળ ને કેવળ મોક્ષની પ્રાપ્તિના હેતુ, અને એ શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, એને મોક્ષ કહેવાય છે. મોક્ષ કોઈ બીજો નથી, તું છો મોક્ષ સ્વરૂપ. આત્મા એનું શુદ્ધ સ્વરૂપ, એ જ મોક્ષરૂપ છે. મોક્ષ અને આત્મા બે જુદા નથી. કૃપાળુ દેવે મોક્ષમાળાની અંદર એ બહુ સરસ નવતત્વનું વર્તુલાકારે ચિત્ર આપીને સમજાવ્યું છે કે જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ બંધ, સંવર નિર્જરા અને મોક્ષ, આ બધાની વચમાં લીટી છે. પણ મોક્ષ આવે ત્યારે જીવ એ બેની વચ્ચે લીટી નથી. ત્યાં કોઈ અંતરાય નથી, એ કોઈ જુદો નથી, અભિન્ન છે. જીવ અને મોક્ષ આ એનું શુદ્ધ અને સહજ સ્વરૂપ છે. માત્ર વચ્ચેના અંતરાયો જ દૂર કરવાના છે, માત્ર વચ્ચેની બાધાઓ જ દૂર કરવાની છે. આ મોક્ષ એ અવ્યાબાધ સ્વરૂપ છે, એમાં કોઈ બાધા નથી, બાધા ઉત્પન્ન થઈ શકે પણ નહીં. આવું મોક્ષનું સ્વરૂપ છે તો એની તમામ પ્રવૃત્તિ એક મોક્ષને લક્ષ્ય થાય. આ મુમુક્ષુતા છે, આ મુમુક્ષુતાની પ્રારંભિક ભૂમિકા છે. જ્યાં સુધી એ ભૂમિકામાં ન આવીએ ત્યાં સુધી આગળની ભૂમિકાની કોઈ વાત કરવી અસ્થાને છે. અહીંયા આ પત્રની અંદર આપણને એક લક્ષ્ય કરાવે છે પરમ કૃપાળુ દેવ, કે હે મુમુક્ષુ, અહીંયા કોઈ મુનિને ઉપદેશ નથી, કોઈ નિર્ગ્રંથને ઉપદેશ નથી. જોકે એ બધા મુમુક્ષુ જ છે, આપણને હજી કલ્પના નથી બેસતી. આ બધા પદ જે છે સિદ્ધ સુધીના, એનો પ્રારંભ મુમુક્ષુતા છે. મુમુક્ષુતા એ આધાર છે, મુમુક્ષુતા એ પાયો છે, મુમુક્ષુતા એ મોક્ષનું અધિષ્ઠાન છે, જેના ઉપર મોક્ષનું ચણતર થાય છે. ઇટ ઇઝ અ ફાઉન્ડેશન સ્ટોન. આ જેટલો મજબૂત, જેટલો પાકો, જેટલો ચોક્કસ, એટલા પ્રમાણમાં જ પરમાર્થ માર્ગની યાત્રા આપણી સાચી દિશામાં. હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત, અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. વાતની શરૂઆત આપણે છેલ્લેથી કરીએ, કે તને બધું જ જાણવાની ઈચ્છા છે. બહિર્મુખ ઉપયોગ છે, બહિર્મુખ પ્રવૃત્તિ છે, સાધનાના નામે પણ બહિર્મુખ જ છે. આ જગતના વારંવાર ભાવો બધા જાણવાની વારંવારની ઈચ્છા, આ જાણી લઉં, તે જાણી લઉં, આ શું છે, આ શું છે, ઉત્સુક પરિણામ, ઉત્સુકતા અને ઉત્સુકતાથી થતી આકુળતા, એમાં જ સતત પડ્યો છે. કારણ કે કોઈ બહારના પદાર્થો જાણવાથી એની આકુળતા મટી ન શકે. તો અહીંયા કહે છે કે એ ઈચ્છાથી તું નિવર્ત. પહેલા વહેલા તો આપણું જે ભટકણ છે એ ભટકણને અહીંયા જ્ઞાની પુરુષ રોકાવી દે છે કે મોક્ષ જોઈએ છે ને તો બહાર ભટકવાનું પહેલા છોડી દે. આત્માથી જુદા એવા બીજા ભાવો, એટલે આત્મા અને આત્મભાવ અને અન્ય ભાવ, બધા જુદા. એક એક વસ્તુનો વિચાર કર તો શરીરથી શરૂ કરી અને અન્યત્વ ભાવ આવી નું બને.
નામારા તને રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, નામારા વૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વ ના, રે રે જીવ વિચાર એમ જસદા, અન્યત્વદા ભાવના.
સાધનાનો પ્રારંભ અન્યત્વ ભાવનાથી થાય છે. આ આત્મભાવ, આ અન્ય ભાવ, એક આત્માને છોડીને બાકીના જે કંઈ ભાવ છે, મારો દેહ છે, પરિવાર છે, પરિગ્રહ છે, સંગ્રહ છે, સંબંધ છે, સ્થિતિ છે, પરિસ્થિતિ છે, આ બધા અન્ય ભાવોનું સ્વરૂપ છે. એ પોતપોતાના પરિણામમાં છે. પૂતગઢ જે રૂપે પરિણમતું હશે એ રીતે પરિણમે છે. એમાં કોઈ વિશેષતા નથી. મૂળ દ્રવ્ય તો જડ જ છે, અજીવ જ છે. એની કોઈ ઉત્સુકતા રાખવાની આવશ્યકતા નથી. જે જેમ છે તેમ છે. જો જાણી લીધું કે એની આ સ્થિતિ છે, આજે આ સ્થિતિ, આજે આ પદાર્થ આ સ્વરૂપમાં છે, આ સ્વરૂપમાં છે, અત્યારે જઈને જાણું છું. રજ કણ કે રિદ્ધિવૈ માનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અરે રજકણના રૂપમાં પૂતગળ હોય કે દેવલોકની સિદ્ધિના સમાન હોય, મારા આભૂષણના રૂપમાં હોય કે ઘરનું ઢેફું હોય માટીનું, આ બધા એક સ્વરૂપ છે. આ તત્વદ્રષ્ટિ, આ અન્ય ભાવ છે. અને એનો અન્ય ભાવ એ પ્રમાણે સ્વાભાવિક છે. એની જે સ્થિતિ, જે કાળે જે થવાની હશે તે થશે. જે આજે સુંદર દેખાય છે એ જ કાલે ભંગાર થવાનું છે. જે આજે મહાલય છે એ જ આવતીકાલે ખંડેર હશે. પણ તું આ દ્રષ્ટિને જો કે એ છે તો આજ. અન્ય ભાવને વારંવાર જાણવાની ઈચ્છા, કેમ કે જે ભાવનું જે સ્વરૂપ જોઈએ છે એમાં એને રતિભાવ જાય છે, એમાં એને સ્પૃહા જાગે છે, એમાં એને આકર્ષણ જાગે છે, અને પછી લોભ જાગે છે, કષાયોનો પ્રારંભ થાય છે, અને આશ્રવ ભાવની અંદર સરી પડે છે. જીવ આશ્રવમાં જ જાય છે. આશ્રવની પરંપરા બંધનું સર્જન કરે, અને આ રીતે અનાદિથી એ અનંત સંસારનો અનુબંધ કરતો જ આવ્યો છે અને હજુ કરી રહ્યો છે. જ્ઞાની કે છે આને બ્રેક મારવી છે, આ સંસારના પરિભ્રમણના સર્કલને તોડવું છે. તો કે છે કે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. પેલા નક્કી કર કે આત્માથી જુદા એવા ભાવો છે એને બહુ જાણવાની મારી કોઈ જિજ્ઞાસા નથી, કુતૂહલ નથી, કોઈ ઉત્સુકતા નથી. જે જેમ છે તેમ ભલે રહ્યા. એટલે જે પત્રમાં કહ્યું, દેખત ભૂલી, જો ભલે દર્શન ગુણ તારો છે પણ ભૂલવાનો ગુણ તારો નથી, એ વિભાવ છે. જોઈને ભૂલે અને પછી તેમાં ભળે. પહેલાં ભૂલ્યો અને પછી ભળ્યો, અને ભળ્યો એટલે તદ્રૂપ થયો, તન્મય થયો. તો અહીંયા કહે છે વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. પરિણામનું અવલોકન કરવું હોય તો કરી શકાય કે આપણા પરિણામો વારંવાર અન્ય ભાવો પ્રતિ છે કે આત્મભાવ પ્રતિ છે? તો આપણને લાગે કે આત્મભાવ તો મહામહેનતે યાદ કરવો પડે એમ છે, બાકી તો અન્ય ભાવ પ્રતિ જ આ પરિણામો ચાલ્યા કરે છે. અને એ વધતા છે કે ઘટતા છે? વધતા છે. પાછું એ કે આટલું બધું સ્વાધ્યાય ને બોધ ને પોતાનું જે કાંઈ પોતે માનતો હોય કે બહુ આત્યંતિક તો સામાન્ય બધા છે, છતાં ઘણાને આવું બધું ઘણું બહુ થઈ જાય કે હું ઘણું જાણું છું ને ઘણું મને ખબર. એને પૂછ કે વધતા છે કે ઘટતા છે પ્રમાણિકતા. વન શુડ બી લોયલ ટુ ધ સેલ્ફ. અધ્યાત્મ માર્ગની અંદર પહેલી વાત એ છે કે જીવની પોતાનું અવલોકન દ્રષ્ટિ શુદ્ધ પ્રમાણિક અને પારદર્શક હોવી જોઈએ. એને કૃપાળુદેવે એને એક જ શબ્દમાં બધું મૂક્યું છે કે પોતાના દોષ અપક્ષપાત પડે જોવા. પક્ષપાત કરીશ માં તારો, મારા આ દોષ છે પરભાવ તરફનો, એ વધતા છે, એ વારંવાર જાણવાની ઈચ્છા છે અને વધતી ઈચ્છા છે, તો એ મારી બંધનું કારણ છે, એ આશ્રવ ભાવ છે. અન્ય ભાવમાં થતી એકરૂપતા આશ્રવ ભાવ છે. એનાથી તું નિવર્ત. તો સમયે સમયે ઉપયોગ દે અને એનાથી રોકા અન્ય ભાવમાં. આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. પણ સાહેબ નિવર્તીને કરું શું, ક્યાં જાઉં? મારો સ્વભાવ તો જાણવાનો જ છે, મારો સ્વભાવ તો જાણવાનો જ છે, તો હવે શું કરું? આ અન્ય ભાવો ન જાણવા તો કે છે એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે હું આ બધાથી ભિન્ન છું, અસંગ છું, જ્ઞાતા છું, દ્રષ્ટા છું, સંપરિણામી છું, સંભાવી છું, સાક્ષી ભાવે છું, આ જગતમાં છું, જોઉં છું. પણ જોવાની અંદર જ્ઞાતા ભાવ, અને જ્ઞાતા ભાવ કેવો? તો સાક્ષી ભાવ. હું જાણું છું, જોઉં છું, બરાબર છે, કેમ કે મારા ગુણ છે. આ જડ છે એ નથી જોતું, જડ છે એ જાણતું નથી. હું જીવ છું તો જાણું નહીં, જાણ જ્ઞાતા ભાવે જાણ, ભોગતા ભાવે નહીં. આ ભોગતા ભાવ આવ્યો, કોઈ પણ ચીજ જોઈ એટલે તરત જ અંદર સેજ એક પૂરવા જાગી ગઈ કે હોય તો આ આપણને ભોગવવા મળે તો સારું, આની અંદર જે સુખ છે એ હું લઉં તો સારું. કાંઈ ખબર નથી આ પરિણામો. બહુ જ જ્યારે શાંતિથી સ્વસ્થતાથી સ્થિર ચિત્તથી અવલોકીએ ત્યારે જ ખબર પડશે કે માત્ર જોવાથી તો આપણી કેટલી પ્રોસેસ કરી નાખી આપણે, આપણા અંતરમાં આપણા ભાવોની અંદર કેટલી પ્રોસેસ કરી એ ખબર પડે છે. કે એક ચીજ જોઈ એ જોવાથી પૂરી ન થઈ, કેમ કે જ્ઞાતા ભાવથી જોઈ નહીં, ભોગતા ભાવથી જોઈ. ભોગતા ભાવ એટલે એ જીવની અંદરની સુખ બુદ્ધિ થઈ, હિત બુદ્ધિ થઈ, તદાકાર વૃત્તિ થઈ, એની અંદર મળતી જે કંઈ સુખની ભ્રાંતિ હતી એ ભોગવવાની ભાવના થઈ, એની માલિકીની કામના થઈ, એ ખરીદાઈ શકાય તો સારું, કોઈ ભોગવવા આપે તો સારું, કોઈ ભેટ દઈ દે તો સારું, ત્યાં સુધી જાય, અને નહીં તો ભૂલી જાય તો સારું, પછી હું ભોગવીને એને આપી દઈશ. કેટલા કેટલા પરિણામો અંદર સતત ચાલે છે, ક્યાંક ખ્યાલ આવે છે? આ ફિલ્મ કેટલી ઝડપથી ચાલે છે, આ ચિત્રપટ કેટલું ઝડપથી ચાલે છે, કેમ કે આ સમયે સમયે આ ઉપયોગી છે. ઉપયોગી સદા અવિનાશ આ આત્માની શક્તિ, આ નિજ સ્વરૂપની આ તાકાત છે. એ જગતને જીવે ત્યાં સુધીમાં તો એ અનંત પરિણામ કરે છે. એટલે જ્ઞાની પુરુષો કહે છે કે સમયે સમયે અનંતા કર્મ આ જીવ બાંધે છે, અને અનંત કર્મનો એક વ્યવસાયી છે, ગ્રાહક છે, વેચે છે, લે છે, મૂકે છે, છોડે છે. વ્યવસાય એટલે શું? લેવું ને દેવું, લેવું ને દેવું. એક સમયે અનંત કર્મનો આ જીવ વ્યવસાયી છે. કૃપાળુ દેવે 511 પત્રની અંદર આટલી તો એની શક્તિ છે, લક્ષમાં આવતી નથી, કેમ કે જડતા છે, સ્થિરતાનો અભાવ છે, નિજ દ્રષ્ટિમાં ચિંતન થઈ શકતું નથી, અને બહારના જગતથી પ્રભાવિત છીએ. તો કે છે કે નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. બસ જો આત્માની ઈચ્છા જાગી છે તો મારે મારો આત્મા કેવો છે, હવે અહર્નિશ એનું ચિંતન કરવું છે. જો જગતના વિષયોની ઈચ્છા જાગે તો ચિંતન વિષયોનું થાય. કામીને મન કામ, જુગારીને મન જુગટું, આનંદગણજી મહારાજ કહે છે. એમ જો જગતના વિષયોની લાલસા જાગે તો એનું ચિંતન સતત વિષયોમાં જ રહે. અને જેને મુક્તિની કામના જાગી છે એનું ચિંતન સતત એના પોતાના આત્મભાવમાં જ હોય.
મન મહિલાનું રે વાલાઓ પરે, બીજા કામ કરમ તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે, જ્ઞાનાક્ષેપ કવન ધન ધન શાસન શ્રી જિનવર તણુ.
હે પ્રભુ, સંસારની અંદરનું ઉત્કૃષ્ટ દાંપત્ય પ્રેમની અંદર પતિવ્રતા સ્ત્રીની તોળે કોઈ આવી શકે એમ નથી. સીતાનું મન જે રામ છે એવું ધ્યાન સંસારમાં બીજું એનું કોઈ જોડ જડે એમ નથી. જેમ એ સંસારમાં છે એમ પરમાર્થની અંદર જેને જ્ઞાનનું આક્ષેપણ થયું છે, જેના ચિત્તની અંદર આત્માની જેને જિજ્ઞાસા જાગી છે, એને પેલી પ્રતિવત્તા સ્થિર જગતના તમામ કામ કરતી હોવા છતાં એનું ચિત્ત પતિમાં સ્થિર છે, એમાં જ્ઞાનાક્ષેપક બંધ એવો સાધક એવો મુમુક્ષુ એ સંસારના હજાર પ્રવૃત્તિની અંદર રમમાણ હોવા છતાં એનું ચિત્ત કેવળ પોતાના નિજ સ્વરૂપની અંદર જ રમતું હોય. અને આનંદ ગંજીએ એને માટે તેને આ બધું એક પદ ગાયું છે. એમાં કહ્યું છે કે મનવા પ્રભુ ચરણે ચિત્ત લાવો, અને એ પદની અંદર આ બધી એને ઉપમાઓ આપી છે કે પનિયારી પાણી ભરતી હોય ને જાતી હોય, તળાકા ભરતી હોય, વાતોના હાથ તાળી દેતી હોય, એનું ચિત્ત ગાગરડીમાં છે. કામીનું મન કામમાં લાગે છે, વિષયનું મન વિષયમાં છે. ચોરની ચિત્ત એનું ચોરીમાં જ હોય, એમ આ સંસારની અંદર ગાયું ચિત્ત વાછડામાં હોય. કેટલા બધા ઉદાહરણ આનંદગંજી એ પદની અંદર આપ્યા છે. એમ આ નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે તો સાહેબ અમે દેખાતી ને, પણ તને નિજ સ્વરૂપની લગ્ની લાગી હોય તો દેખાય ને. પેલા મુમુક્ષુતા જાગી હોય તો આ નિજ સ્વરૂપની વાત પકડાય, નહીં તો નહીં પકડાય. કે નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે એટલે શું કરવું, એ કેવી રીતે દેવાય? એ તો દેવાતી જ નથી, બધું સંસાર જ દેખાય, સંસાર જ દેખાય. નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે, આખો લોકાલોક તને જણાય આવશે. કારણ કે જાણનારને જાણવાથી જે જણાવવાનું છે એ આપોઆપ જણાઈ જશે. કારણ કે સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. આ બધું જાણવાનું ફળ એક આત્મ પ્રાપ્તિ છે. અને આ આત્મ પ્રાપ્તિ જો થશે, આ આત્મા એટલે સમસ્ત લોકાલોકને જાણવાની જેનામાં જ્ઞાન શક્તિ છે, એવો જેનામાં એટલો ઉપયોગ છે, તે એ એક આત્માને જાણતા સમસ્ત સૃષ્ટિ તને જ્ઞેયપણે દેખાશે. પછી તારે જગતના પદાર્થો જુદા જુદા જાણવાની જરૂર નહીં રહે. પરંતુ આત્માનું સામર્થ્ય જેવું છે, સિદ્ધ પરમાત્મા સર્વજ્ઞતા પ્રાપ્ત થતા ત્રણ કાળના સર્વ પદાર્થોની સર્વ પર્યાયોને યુગપત જુએ છે, એના જ્ઞાનમાં ઝડકે સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે દેખાય, ચૌધરાજ લોકનું સ્વરૂપ જ્ઞેયપણે દેખાય. એક આત્માને જાણી લે, એ આત્માની પૂર્ણતા આત્માનું જ્ઞાન નિરાવરણ થાય અને એમાં આ એને દેખાશે. માટે કહે છે કે ઈચ્છાથી તે નિવર્ત એક નિજ સ્વરૂપની દ્રષ્ટિ દે. ઘટપટ યાદી જાણ તું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. આ જગતને જાણવાની તારી ઈચ્છા, વારંવાર અન્ય ભાવોને જાણવાની ઈચ્છા, અને એમાં વધારે ભાવોને તું જાણ અને તું સમજે કે હું નોલેજેબલ થયો, તો તારું જ્ઞાન કેવું? જાણનાર તો જાણતો નથી, અને ઘડાને જાણે છે ને પટને જાણે છે ને હીરાને જાણું છું ને મોતીને જાણું છું ને આને જાણું છું, મારું નોલેજ ઘણું, કેવું જ્ઞાન તારું? જેને તું જાણસ એને માનસ, અને એ માન્યતાની અંદર તારો અહમ પોસાય છે, પણ જાણનાર છે એને તો જાણતો નથી. જાણનારને જાણવાથી સમસ્ત સૃષ્ટિનું જ્ઞેય તારા વિશે દેખાશે. આવી તો આ જાણનારની તાકાત છે. એવો આત્માનું આ અનંત જ્ઞાન આ એનું સ્વરૂપ છે. માત્ર જ્ઞાન નહીં, અનંત જ્ઞાન આ એનું સ્વરૂપ છે. સૃષ્ટિનો કોઈ પદાર્થ, કોઈ જ્ઞેય એનાથી અજ્ઞાત રહી ન શકે, એનાથી અછૂતો રહી ન શકે. એક આત્માને જાણ, સમસ્ત સૃષ્ટિ તને જ્ઞેયપણે દેખાશે. આ ભાવોમાંથી તું નિવર્ત, આ ભાવો બંધનું કારણ થાય છે, એ આશ્રવ છે. તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. અદ્ભુત વાત મૂકી છે. આગમના એક સૂત્ર, એક કડી મળી ગઈ છે હાથમાં, એક લીટી હાથમાં આવી છે, એની અંદર કેવા અપૂર્વ ભાવો પરમ કૃપાળુ દેવ ખોલે છે. એ કહે છે કે તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે. 14 પૂર્વનો સાર છે, 45 આગમનું રહસ્ય છે આ, અને અનંત આગમનું આ રહસ્ય છે. પૂર્વે અનંતા જ્ઞાનીઓ થયા છે, એમની બધાની આપ્તવાણી એ આગમો છે. એક જ્ઞાનીના વચનમાં અનંત આગમ સમાઈ જતા હશે એ કેમ હશે? એવું કૃપાળુદેવે એક પત્રમાં આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે. તો કે છે, તત્વનું તત્વ જેણે જાણ્યું છે, જાણનારને જેણે જાણ્યો છે, એણે સમસ્ત શ્રુત સમુદ્રનો સાર એને સમજાયો છે. જ્ઞાન એક જ છે, જ્ઞાની અનંત છે, એટલે અનંત જ્ઞાનીઓના જ્ઞાનમાં કોઈ મતભેદ નથી, કોઈ ભેદાભેદ નથી, કોઈ માન્ય માન્યતા નથી. એક જ સ્વરૂપ છે. જેવું સ્વરૂપ જગતનું એક જ્ઞાનીએ જોયું, એવું સ્વરૂપ અનંતા જ્ઞાનીઓએ એ જ પ્રમાણ્યું છે, એ જ કહ્યું છે. તો સર્વ શાસ્ત્રના સત્શાસ્ત્ર, શાસ્ત્રો પણ કેવા? સત્શાસ્ત્ર. સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. તત્વજ્ઞાનીઓ તો સમજાવ્યું છે. નિર્ગ્રંથના પ્રવચનનું સાર સૂત્ર છે કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. એ કે છે, કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. એક સમજાવવું બુદ્ધિપૂર્વક, એક સમજાવવું પોતાનું શબ્દનું જે જ્ઞાન છે એના પૂર્વક. પણ અહીંયા કૃપાળુદેવે એક અદ્ભુત રહસ્ય વાક્ય મૂક્યું છે, ઉપયોગપૂર્વક સમજાવવું. ઉપયોગ એ આત્માનો ગુણ છે. બાકી ઇન્દ્રિયોથી આપણને સમજાયું, સાંભળ્યું, ન સંભળાતું હોય તો એમ કે આજ કાંઈ માઇકમાં ઠેકાણા નહોતા, કાંઈ સમજાયું નથી, સંભળાયું નથી. સંભળાયા પછી સમજાયું, ચિત્ત ઠેકાણે ન હોય તો સંભળાય પણ સમજાય નહીં. મનમાં બીજા વિષયો ભમતા હોય ને, બધું લઈને ઘરેથી મૂકીને આવ્યો હોય, મોબાઈલ ખિસ્સામાં એનું કોકને કીધું હોય ને કે મને કહેજે, અને હું પેલા મોડ ઉપર રાખી ધ્રુજારીવાળા, અને તારો ફોન આવશે તો ઊભો થાય સ્વાધીમાંથી બહાર ફોન લઈ લઈશ, એને નહીં સમજાય. ચિત્તની સ્થિરતા નથી, ઉપયોગની એકાગ્રતા નથી. એને સંસારના બધા જ કામો કરતા કરતા પરમાર્થ સાધવો છે. એ કહી શકતો નથી કે એક કલાક સુધી આ સિવાય કંઈ નથી, અને પચખાણ છોડતો નથી. પચખાણ લે પાછું, સાવાજમ જોગમ પચખાની, તું પચખાણ લેશ. કોઈ વિકલ્પ આવે એ પણ એક દોષ છે, એ પાપ છે. મારા ચિત્તમાં કેમ વિકલ્પ આવ્યો? થવું જોઈએ કે એના પ્રત્યે મારી રુચિ હતી તો વિકલ્પ આવ્યો મને. જરૂર કંઈક મારા ચિંતનની અંદરનો કોઈ દોષ છે. આ ત્યાં સુધી સમજાય છે, એ શબ્દથી સમજાય, કાનથી સંભળાય, ભાષાથી સમજાય, આપણી ભાષામાં કીધું, બીજી ભાષામાં બોલે કદાચ ન સમજાય, પણ એ બધું સમજાવવાના વિવિધ પ્રકાર છે. વ્યાકરણ ઘણા વ્યાકરણથી સમજે, ક્યારેક કોઈ તો વળી એટલા બધા હોય આનો ધાતુ શબ્દ ને મૂળ શબ્દ શું ને એની ઉત્પત્તિ ક્યાંથી, તેને એમ જ ચડાવી દે બધાને. અરે તમે સ્વાધ્યાય આપો છો કે વ્યાકરણ શીખડાવવા બેઠા છો? આનો શબ્દ આમ ને આમનું ધાતુ આને આનું રૂપ આને આનું રૂપ આને અને આના 50 રૂપ થાય ને પછી બધું શરૂ કરી જાય. પાણીના વ્યાકરણના ગ્રંથમાં બેઠો હોય ને આપણે અહીંયા અભ્યાસમાં એવું લાગે, અરે પછી શું માંડ્યું છે, શું સમજાવવું છે? ઉપયોગપૂર્વક આત્મા, બધાનો ઉપયોગ, આત્મા સમાન છે તેનો ઉપયોગ સમાન છે. એકવાર એની ચિત્તની સ્થિરતા હશે તો એને ઉપયોગપૂર્વક, એટલે જે કંઈ શબ્દ કહેવામાં આવે છે એ શબ્દ નહીં પણ એનું તાત્પર્ય શું છે, જે કંઈ કહેવામાં આવે છે એ શબ્દ નહીં પણ એનો મર્મ શું છે, એનો ભેદ શું છે, અને જે જ્ઞાની પુરુષના આ શબ્દો છે એનો આશય શું છે. આશય સમજાય એ ઉપયોગપૂર્વક સમજાય છે, અને શબ્દ સમજાય એ બાહ્ય રૂપમાં સમજાય છે. અને બાહ્ય રૂપે પકડવાની ઘણાની ટેવ હોય છે. વિદ્વતાનો ભાવ હોય ત્યારે બાહ્ય રૂપે પકડે, બાહ્ય રૂપે સ્વાધ્યાયને પકડવાનો ન હોય, એના મર્મને પકડવો, એના આશયને પકડવો, સત્પુરુષના ભેદને. કૃપાળુદેવે એક પત્રની અંદર લખ્યું હતું, આવ્યો છે કે જ્ઞાની પુરુષના વચનોને કદી લૌકિક આશયમાં લેવા નહીં, કેમ કે લૌકિક આશયથી એ વચનો ક્યારે કહેવાતા જ નથી, પણ વાણી છે એટલે એનો વ્યવહાર કર્યા સિવાય છૂટકો નથી. એના ભાવ એ પ્રદર્શિત કરવા માટે વાણી સિવાય બીજું કોઈ માધ્યમ નથી. તો વાણીથી કરે, પણ વાણી જડ છે, અધૂરી છે, પુદ્ગલ છે, એને ક્યાં પકડી બેઠા? ના ના, એને તો આમ શબ્દ કહ્યું, મને બરોબર યાદ, પૂછો આને એને શું કીધું તું? અરે એ લપચપમાં પડમાં તું, ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે સુર. અને યશો વિજયજી મહારાજે પણ કહ્યું કે શબ્દ ભેદ ઝઘડો કિસ્યોજી, આ તો બધા મતાંતરવાદીઓના શબ્દ ભેદના ઝઘડા છે, પરંતુ ભાવ જે પકડે છે, આશય જે પકડે છે, તાત્પર્ય જે પકડે છે, રહસ્ય જે પકડે છે, મર્મ જેને પકડાય છે, જ્ઞાની પુરુષના વાણીના મર્મ પકડતા આપણે શીખીએ, અને શુદ્ધ અંતઃકરણ સિવાય આ મર્મ પકડાય નહીં. કૃપાળુદેવની ચાવી આપી છે કે હું આ બધું કહું છું, આખું આત્મા લૂછીને બધી વાણી કહું છું, પરાવાણી કહું છું, કોઈ બીજા કહેવા ખાતર બોલવાનો ભાવ થયો છે ને નથી બોલતો, આ પરાવાણી છે, અંતરમાંથી ઉગી નીકળેલી વાણી છે. સહજ અને સ્વયંભૂત શ્રીમદ રાજચંદ્રજીનું વ્યક્તિત્વ સહજ છે, એટલે એની બધી કૃતિ સહજ છે. એ કહીએ છીએ પણ કે છે જિલાસે, એટલે સામે પ્રશ્ન મૂક્યો, શુક્લ અંતકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? અમે તો બોલીએ કદાચ, કોઈ એવા અનંત કાળે કોઈ આવો પુરુષ આવે, આપણી વચમાં અવતરે, આપણા જેવા સંસારની સંસારના કર્મો સાથે જીવે, અને કોઈ પરાવાણી બોલે તીર્થંકરની, સમવસણમાં બેઠા બેઠા નથી બોલતા, આ તો મુંબઈની અંદર કે વવાણિયાની અંદર કે ઈડરમાં કે એ જગ્યાએ જઈને જ્યાં બેઠા છે, રાડજમાં નડિયાદમાં ત્યાં લખે છે, સ્થાનને કોઈ મહત્વ જ નથી, એ તો આત્માથી લખે છે, એની આત્મચર્યા છે આ બધી. એ શુક્લ અંતકરણ વિના આ કેમ પકડાય? અને શુક્લ અંતકરણ એટલે જેને માત્ર મોક્ષ અભિલાષ, જેને અન્ય ભાવોથી નિવર્તવાની ઈચ્છા છે, એવા જીવો આવા જ્ઞાનીના વચનો માટે તલસતા હોય છે કે ક્યાંયથી પણ આ વાત મળે તો એને પકડી શકાય. એટલે કે છે ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. અને ઘણીવાર પત્રમાં પણ આપણને જોવા મળે છે કે કૃપાળુદેવને પછી ખુલાસો કરવો પડે છે કે અમે જે લખ્યું છે એનો કહેવાનો હેતુ આમ નહોતો પણ આમ હતો. એનો મતલબ કે તમે તે સમયે જે પત્ર વાંચ્યું અને સમજ્યા એ બરોબર સમજણ ઉપયોગપૂર્વક તમારી થઈ નથી. પણ જ્ઞાની છે ને, એક એક દ્રષ્ટિ, કેમ કે સામે તો જિજ્ઞાસુ છે, પણ જિજ્ઞાસુ આ ભાવમાં હોય તો આવી સ્થિતિ આવે, કે જ્ઞાની કે નહીં તમે સમજાય બરાબર તમારો, એમાં ઘણી વાર લખે કે આમાં તમારી સમજણમાં કઈ ફેર લાગે છે, અને કાં તો એક જગ્યાએ લખ્યું છે સામતો ફેર છે. એવા પત્રો જયારે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે એને મુમુક્ષુ છે, પણ એ વાતને જે વિષય કૃપાળુ દેવ જ્ઞાની પુરુષ એના અંતરથી જે કહેવા માંગે છે, અને શબ્દની જે કઈ મર્યાદા છે, ભાષાની જે કઈ અપૂર્ણતા છે, એટલે ઘણી વાર એ ભાવો પૂરેપૂરા પકડાતા ન હોય, અને મુમુક્ષુ એક વાતને કદાચ બીજા સંદર્ભની અંદર સમજી લે, શક્ય છે. તો પણ ત્યારે જ્ઞાની પુરુષ એ કહે છે કે અહીંયા તમારું કઈ સમજણ ફરીથી વિચારશો તો આ તમને ઠીક લાગશે, યોગ્ય લાગશે. અને ઘણી વાર એમ લખે કે આ એમ જ છે અને એમ જ છે, આ એમની શૈલી છે. કૃપાળુ દેવની શૈલી પકડાય એટલે કૃપાળુ દેવના કહેવાનું તાત્પર્ય પકડાતું જાય આપણને. એટલે કહે છે કે ઉપયોગ પૂર્વક તે સમજાવવું દુર્લભ છે. આપણા માટે બહુ ચેલેન્જ થઈ જાય કે કૃપાળુ દેવના અથવા આવા પરમ જ્ઞાનીના વચનો હોય આપણને ઉપયોગ પૂર્વક સમજાય, એ દુર્લભ છે. એ માર્ગ જુદો છે, એને એનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. કથન જ્ઞાનીઓ તો શબ્દનું વિવરણ કરે, ભાષાના અલંકાર નાખે, પોતાનું ડાપણ ડોળે, એથી કરીને વસ્તુનું સ્વરૂપ પકડાય નહીં. કીધેલું કીએ અને નરસિંહ કીએ કે મારું ગાયું ગાશે તે જાજા ગોદા ખાશે. અંતરમાં સ્ફૂર્ણા શું થાય છે, અંતરની પ્રેરણા શું થાય છે, બહુ સરસ વાત આવે છે. એ કહે છે કે કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. તું આ બધું સમજી બેઠો છું, આપણે કથન જ્ઞાનીઓના ઉપદેશથી આપણા મગજ ભરાઈ ગયા છે, ભૂસું ભરાઈ જાય ને જેમ એમ પવન ભરાઈ ગયો છે. એટલે કે છે એમ નથી, આ વાત એમ નથી. તું જે માને છે, જાણે છે, મેં વાંચ્યું છે, મેં સાંભળ્યું છે, તોય કે ઉભો રહે, આ એમ નથી. ઉપયોગ પૂર્વક સમજાયું નથી એટલે જે સમજાયું છે તે કંઈ જુદા સંદર્ભમાં સમજાયું છે, કંઈ જુદા હેતુથી સમજાયું છે, આ એમ નથી. માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે, પોતાની માન્યતાને દ્રઢ કરવા ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે. અને બધી જગ્યાએ જ્યાં જાવ ને, કદાચ કોકને હારે જવાનું તો ખબર પડે કે મારા જ્યાં જ્યાં અહીંયા એને અહીં પ્રશ્ન પૂછ્યા કરે, એટલે તને આને તો સમાધાન આપી દીધું તું તો બીજે જાય, કેમ કે એને પોતાનું ડાપણ તો બતાવવું જ છે. એને પોતાના વાક્યોને જ્ઞાનીઓ સાથે ટેલી કરાવવા છે. જો જિજ્ઞાસુપણું પણ હજુ જીવની અંદર યથાર્થપણે આવ્યું નથી. આપણે બહુ જ આપણી જાત ઉપર ઉપયોગ રાખવો પડે કે હું જે પૂછું છું એ મારા અંતરમાંથી ઉદ્ભવેલી જિજ્ઞાસા છે, કે ક્યાંકથી સાંભળેલું ને ગોખેલું ને કોકનું કીધેલું નહીં પકડીને એ શબ્દ હું અહીંયા મૂકું છું, અને પછી પ્રશ્ન પૂછે, સાહેબ આનું આમ શું છે, તને કોઈ દીએ ભાવ થયો છે, તું અટકો છું એ લીટી વાંચતા ક્યારે, કે દ્રગસે મિલે ચારે, જ્યાં હું અહીંયા પૂછ્યા કરે, સાહેબ એનો અર્થ શું થાય. હવે તારી દશા નથી, કૃપાળુ દેવ તો મુનિશ્રીને કહે છે કે તમને આગળ ઉપર સમજાશે તો તું શું પૂછસ વારંવાર. પણ એને શોખ હોય છે, ચાલે, જીવ છે ને આ માયામાં બંધાયેલો જીવ છે, ચાલ્યા કરે. એટલે એ તો હજી એને એની ભૂમિકા છે પ્રભુ, એમાં શું તો જ્ઞાનીઓને એની કરુણા છે, એના પ્રત્યેનો કોઈ વિષમ ભાવ નથી. બરોબર છે ભાઈ, આ જ છે. પણ ત્યાં કહે છે કે કામ પૂછે છે, એટલે તને અત્યારે ટકોર કરે છે, જરા ટકોર કરે છે. અને પછી કહે છે કેમ કે તું જે બધી જગ્યાએ પૂછવા જાય છે ને, કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણાથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. કયો ભાવ? અપૂર્વ ભાવ. આ શબ્દોમાં કીધેલો કે એક આત્માને જાણતા નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે, સમસ્ત સૃષ્ટિ તારા વિશે જ્ઞેયપણે દેખાશે, એ બીજેથી ઠેકાણે ઠેકાણે પૂછીને તને જવાબ નહીં મળે. એના અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. અપૂર્વ પુરુષના વચન વિના એ અપૂર્વ ભાવ આવવો કઠણ છે. તારે એ માટે અપૂર્વ પુરુષનો યોગ થવો જોઈએ, અને યોગ થાય કદાચ તોય તારે એની અપૂર્વતાને ઓળખવી જોઈએ. તું એને અપૂર્વનો કદાચ યોગ થઈ ગયો, પુણ્યને યોગ થયો, પણ તને એની અપૂર્વતા ઓળખાય નહીં કે આ પુરુષ જે કહે છે એની અંદર આ બધા રહસ્યો, આ આશય, આ તાત્પર્ય ભર્યું છે. આ તો અદ્ભુત છે અને આ અપૂર્વ છે. આવું પૂર્વે ક્યારેય, આવું આત્માની અંદર આવા સ્વરૂપનો જણકાર ક્યારેય થયો નથી. આ શબ્દો સાંભળતા આત્મધ્વનિનો રણકાર ક્યારેય જીવનમાં જાગ્યો નથી. આ અપૂર્વ છે, આ અપૂર્વ ભાવ જાગ્યો છે, આ અપૂર્વ જ્ઞાની મેળ્યા છે. આવો ભાવ જ્યારે જાગે કોઈ શબ્દથી, કોઈ ઉપદેશથી, કોઈ વાણીથી, જ્ઞાનીના કોઈ ગોધથી, અને અંદર જઈ જણાટ જાય, રોમે રોમની અંદર, આત્મ પ્રદેશે પ્રદેશની અંદર એ ચેતના જો ઝળહળી ઉઠે તો સમજવું કે બોલનાર પુરુષ કોઈ અપૂર્વ છે. આવી શબ્દો તો અનેક વાર સાંભળ્યા છે, એ નહીં સાંભળાવો એ નહીં હોય, પરંતુ આ જે કાંઈ જે કહેવામાં આવે છે એ કોઈ વિશેષ છે. સૌભાગભાઈને આ અનુભૂતિ થઈ અને એણે લખ્યું કે પ્રભુ, આ 30-30 વર્ષના શાસ્ત્ર સ્વાધ્યાયમાં આવું તો અમે અનેક વાર વાંચ્યું છે, વિચાર્યું છે, કંઈક ને કીધું છે, પણ જ્યારે એને એ વાત તમારા પત્રમાં આવે છે ત્યારે કોઈ અપૂર્વ ભાવ ભાસે છે. એને એ વાત તમારા પત્રની અંદર લખીને આવે છે ત્યારે અમને તો કોઈ અપૂર્વ ભાવ જાગે છે, આનંદના ઉભરા જાગે છે અંદરની આત્માના રોમે રોમની અંદર અમને આનંદની અનુભૂતિ થાય છે, અભિવ્યક્તિ થાય છે. એકને એક વાત છે પણ કૃપાળુદેવના મોઢેથી સાંભળે છે અથવા એમના તરફથી લખાઈને આવે છે, ભગવાને એને સમાધાન આપી દીધું. આપણે કંઈ પૂછવાનું છે જ નહીં. ભગવાને કહ્યું કે અમારી વાણી આત્માથી લૂંછાઈને આવે છે સ્વભાવે. અને પછી કહ્યું તું કે એટલે હવે જ્યારે જ્યારે અમે તમને કંઈ મોકલીએ, કોઈ પદ, કોઈ ગાથા, કોઈ કવિત, તો એને સામાન્ય ગણશો નહીં, પરંતુ એને અપૂર્વ ગણીને તમારે એ વિચારશો તો તમને એમાંથી અપૂર્વ ભાવ જાગશે. આપણે તો વચનામૃત સામાન્ય થઈ ગયા છે, આત્મસિદ્ધિ સામાન્ય છે, અપૂર્વ અવસરે આપણા માટે અપૂર્વ રહેતો નથી. મુશ્કેલી તો એ છે કે અપૂર્વ અવસરે અપૂર્વ રહેતો નથી. ક્યાંય નથી સ્થિરતા, નથી ધીરતા, નથી ગંભીરતા, નથી અંતર્મુખતા. ઉપયોગથી સમજાવવું ક્યાંથી પડે, ઉપયોગથી ચિંતન થાય તો ઉપયોગથી સમજાય, ઉપયોગથી સંભળાય તો ઉપયોગથી સમજાય. ઉપયોગથી સમજાવવું દુર્લભ છે, પણ ઉપયોગથી સાંભળવું તો જોઈએ ને, જે સમજવું છે તે એ ઉપયોગપૂર્વક સંભળાતું. ઉપયોગ ક્યાંય ફરતો હોય, અને આ શરીરની ચમત્કૃતિ છે કે તમે બહારનું સાંભળો ને અહીંનું સાંભળો, એ તો બને, એ તો એ ખૂબી છે, પણ ઉપયોગથી હોય તો એને પછી બીજું કંઈ ન હોય. કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. અહીંયા બતાવે છે કે આત્માનો માર્ગ આત્મ પુરુષના ચરણમાં જ છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષ વિના આત્માનો માર્ગ પ્રાપ્ત થવો કઠિન છે, એના વચનો વિના એ અપૂર્વ ભાવ પકડાવવો કઠિન છે. ઠેક ઠેકાણે પૂછવાથી, ઠેક ઠેકાણે દોડવાથી આ કોઈ દોડનો અંત આવશે નહીં અને આત્મા પ્રાપ્ત થશે. બધું જાણવાની તારી વારંવારની આ ઈચ્છા છે, આ વાંચી લઉં, આ વાંચી લઉં, આ જોઈ લઉં, આ જોઈ લઉં, અરે જ્ઞાન તો અનંત છે, કેટલું વાંચીશ, કેટલું વાંચીશ. હમણાં એક પ્રશ્ન નીકળ્યો તો અમારા સ્વાધ્યાય વર્તુળની અંદર, અને થયું કેટલું, અરે કેટલું જ્ઞાન છે, અનંત છે. આખું જીવનભર નક્કી કરે કે વાંચવા સિવાય કંઈ નથી કરવું, શાસ્ત્ર સ્વાધ્યાય જ કરવા છે, તો આ શાસ્ત્રો પૂરા થાય નહીં. અને આયુષ્ય એ તો મર્યાદિત છે અને જ્ઞાન અનંત છે. આયુષ્ય વધારેમાં વધારે આયુષ્ય મળે તો કે 33 સાગરો પમનું છે, એથી વધારે તો આયુષ્યનો યોગ નથી કોઈ ગતિમાં. જીવનું વધારેમાં વધારે આયુષ્ય એ કર્મ છે, આયુષ્ય કર્મની અવધિ 33 સાગરોપમથી વધારે તો નથી. એમાં માનો કે તે 33 સાગરોપમ સુધી પણ આ જ્ઞાનના સમુદ્ર ઉલેચવા માંડ્યા હોય તો પણ, તો કે જ્ઞાન અનંત છે. એનો અંત નથી. તો આ મેળ કોઈ દી નહીં પડે, આ મેળ કોઈ દિવસ નહીં પડે. પરંતુ જ્ઞાનીઓ પોતાના આત્મજ્ઞાન દ્વારા, આત્મ ધ્યાનની એ જ્ઞાન સાથેની એકરૂપતામાં, એક પણમાં પોતાના અનંત કર્મોની કરોડો ખપાવી દે છે, બધું ખપી જાય છે. તો આ માર્ગને ટૂંકો કરવો હશે તો આવા આત્મત્વ પ્રાપ્ત પુરુષના વચન, એનો આશય અને એનો આશ્રય, એ કર્યા સિવાય છૂટકો નથી. બહુ જ કૃપાળુદેવે ઘણી જગ્યાએ આવા અસરકારક, પ્રભાવી એવા ટૂંકા રસ્તા આપ્યા છે. 692ની અંદર જે આવે છે કે એક સત્પુરુષને મહાભાગ્યને ઓળખીશ અને એને આશય જો દેહ છૂટે ને તો પણ તારો બેડો પાર છે. તે મહાપુરુષના આશ્રયે દેહ છૂટે તો તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપને પામે, બીજું નહીં, સ્વસ્વરૂપ એટલે મોક્ષ. એટલી બધી વાત મૂકી છે. જીવની સફળતા, સાર્થકતા એક જ મનુષ્ય ભવની અંદર એક જ આવા કોઈ અપૂર્વ પુરુષનું ઓળખાણ થઈ જાય તને, અને એના વચન પકડાઈ જાય, અને અપૂર્વ ભાવથી તું એને સાંભળવાનું શરૂ કર, આરાધવાનું શરૂ કર, એ અપૂર્વ ભાવ પ્રગટશે. અન્યત્ર ક્યાંય પ્રગટે એવી કોઈ સંભાવના નથી. અને 449ના પત્રની અંદર એ કરશનદાસને પત્રમાં લખતા કહે છે કે મુમુક્ષુએ આવી કલ્પના કરવી જ નહીં, જેને આત્મા પ્રાપ્ત છે અને પ્રગટ છે એવા પુરુષથી આત્મા જાણ્યા વિનાય આત્મા મળ્યો છે એવી કલ્પના મુમુક્ષુએ કરવી જ નહીં. અને જેને આત્મા પ્રાપ્ત થયું છે એનું લક્ષણ વિરતિ છે, વિતરાગતા છે. સમ્યક દર્શનનું લક્ષણ વિતરાગતા છે. જેને હજી હજાર પ્રકારના આરંભ સમારંભ જેના મગજમાં રહીમાં કરે છે, હજી એ સમ્યક જ્ઞાનથી ઘણો દૂર છે. લક્ષણ કઈ બદલાય? સમ્યક દર્શનનું લક્ષણ વિતરાગતા છે. અને વિતરાગતાનો અર્થ શું એ આપણને ન સમજ પડે. વિતરાગતા એ ત્યાગ, વૈરાગ, વિરાગ થી ઉપરની સ્થિતિ થઈ. વિતરાગતા એ વિતરાગતા વાળો પુરુષનું લક્ષણ છે. આ એની વિતરાગતા, એનું સમ્યક દર્શનનું લક્ષણ વિતરાગતા છે. અને કૃપાળુ દેવ કહે છે અમે તે અનુભવીએ છીએ. એને અનુભવી એટલું જ નહીં પણ એના સંપર્કમાં આવનારને પણ ખબર પડે. બીજાને કેમ ખબર પડે? આપણે એમ થાય કે આવું બધું છે તો એને વિતરાગ જ નહીં હોય ને શું ખાતરી? અરે ગાંધીને શ્રીમદ રાજચંદ્રની વિતરાગતાનો અનુભવ થયો હતો કે 2 વર્ષ સુધી પેઢી ઉપર બેઠા અને કે જે સંસારની એક પણ ચીજ પ્રત્યે આ પુરુષનું મને મોહ દ્રષ્ટિ થઈ હોય એવું મેં એના જીવનમાં જોયું નથી. આની જાત વેપારીની નહીં પણ વિતરાગીની છે. શું અનુભવ ન થાય? વિતરાગતાની ઓળખાણ ન થાય? ના ના, એ તો વિતરાગ જ છો, એ બધું કરે, આના ખાતા આના, એ બધી બાનાબાજી રહેવા દે, બચાવબાજી નહીં. સમ્યક દર્શનનું લક્ષણ વિતરાગતા છે. અને વિતરાગતા પોતાની તો હોય જ, એના સંપર્કમાં આવનારને પણ એની પ્રતીતિ થાય અને થવી જ જોઈએ. આ વિતરાગતા છે. જો વિતરાગતાની પ્રતીતિ ન થાય તો જગતમાં તીર્થંકર નહીં ઓળખાય, નિર્ગ્રંથ નહીં ઓળખાય, પંચ પરમેશ્વરી નહીં ઓળખવામાં આવે. કેમ કે એનું લક્ષણ વિતરાગતા છે. તો ઠેક ઠેકાણે પૂછવાને માટે થી કે જે વારંવારની આવી ઈચ્છાથી નિવર્ત, નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. ઠેક ઠેકાણે જેને કાં પૂછે છે, કારણ પ્રાપ્ત જે કરવું છે તે અપૂર્વ ભાવ, મારો આત્મભાવ છે એ અપૂર્વ છે. મને ક્યારે આત્મભાવ નથી આવ્યો જગતના પ્રત્યે? ઓહો, મને તમારા પ્રત્યે એવો ભાવ આવે છે, બીજા પ્રત્યે આવશે, ઘણો ભાવ આવશે, પણ એવો ભાવ તું તારા પ્રત્યે લાવ ને તો એ કોઈ આવતો જ નથી. જેવો ભાવ ભાવ ભાઈબંધ પ્રત્યે આવે, દીકરા પ્રત્યે આવે, મહેમાન પ્રત્યે આવે, જમાઈ પ્રત્યે આવે, બેનપણીઓ પ્રત્યે આવે, અને મકાન અને જળ પ્રત્યે તો વાત જ મૂકી દો, એવો ભાવ આવે, આવો ઉમળકો ક્યારેય પોતાના સ્વરૂપ પ્રત્યે. ઓહો, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. અને જ્ઞાની આત્મસિદ્ધિમાં એમ કે તું છો મોક્ષ સ્વરૂપ, તો મને ભાવ નથી આવતો કે હું મોક્ષ સ્વરૂપ. મને આ જ્ઞાની કહે છે કે તું મોક્ષ સ્વરૂપ છો, મને કાંઈ ભાવ નથી આવતો. કારણ કે હે ભગવાન, હું બહુ હું ભૂલવાનું જ શરૂ કરું છું, હું જેટલું બોલું છું એટલું ભૂલું છું. આ અપૂર્વ ભાવ પકડાઈ જવો જોઈએ. જીવને જ્યારે પોતા વિશેનો અપૂર્વ ભાવ જાગે પછી એની પૂર્ણતાને પકડે. પણ પેલા પોતા વિશેનો આત્મ સ્વરૂપનો મહિમા મારા જીવનમાં કેટલો, આત્માનું ગૌરવ કેટલું, આત્માની ગરિમા કેટલી, પોતાના નિજ સ્વરૂપ વિશે ઓહો કેટલું અવરાયેલું છે, કેટલા કર્મો છે, આ બધું સાંભળું છું પકડાતું નથી. વાત કરે તમે મોક્ષ નથી, આમ થાય તેમ થાય, પણ વિચાર ત્યારે એ કરવાનો છે કે આવો શુદ્ધ સ્વરૂપ ઉપર આવરણ કેટલા છે. અનંત કાળથી અજ્ઞાનના થરના થર જમાવી દીધા છે, મિથ્યાત્વના પહાડના પહાડ મૂકી દીધા છે, કર્મોના પર્વત નાખી દીધા છે. જુઓ તો ખરા આ મારો આત્મા કેટલો અવરાયેલો છે. આ એક એક પળ ઉઠતા છે. ઘનઘાતી કર્મ છે, જ્ઞાનીએ શબ્દ મૂક્યો છે ઘનઘાતી. એવા ઘાતી વાદળાઓ છે કે અંદર ચમકતો સૂર્ય તો એવો જ તેજસ્વી છે, એનું એક પણ રવિ કિરણ અસ્ત થયું નથી, છતાં એ ચમકતો સૂર્ય એ વાદળાની બહાર એનું એક તેજ પ્રકાશિત થતું નથી. એવું આપણું થયું છે કે આવો આત્મા શુદ્ધ તેજસ્વી પરમ એવો તેજસ્વી, છતાં આ જેવો ઘાતી કર્મોના લેપ કેટલા છે, થર કેટલા છે, સ્તર કેટલા છે. વિચારવાનું એ છે કે મારા આવરણો કેમ ખસે, કેમ તૂટે, કર્મના પહાડોના પહાડો કેમ ચૂરો થાય, એનું વજ્ર જેવું સાધન લેવું પડશે. સામાન્ય સાધન કામ નહીં આવે. તો આ જિનેશ્વરના સ્મરણ જેવું, સત્પુરુષના આશ્રય જેવું બીજું કોઈ વજ્ર જેવું કોઈ સાધન નથી કે જેનાથી કર્મનો ભાંગીને ભૂક્કો થઈ જાય, કર્મ ચકના ચૂર બની જાય. આ માર્ગ છે. પણ પોતાના પ્રત્યેનો અપૂર્વ ભાવ આવે તો એ અપૂર્વ સ્વરૂપને પ્રગટ કરવાની એક ઝંખના, એક તાલાવેલી, એક તલસાટ જાગે જીવનની અંદર. એટલે કૃપાળુદેવ કહે છે કે અનંત કાળનું પરિભ્રમણ કરવા છતાં માર્ગ ન મળવાનું કારણ તો કે માર્ગને માટે ઝુર્યો નથી હજી. સુધીરભાઈ બહુ સરસ વાત મૂકે, બર્નિંગ અર્જ ડિઝાયર, બર્નિંગ ડિઝાયર અંદરની અંદર બળતરા કરે, દાજે. આ અંદર ઉત્સુકતાનો અગ્નિ સતત પ્રજ્વલિત છે, જિજ્ઞાસાનો એ ચિર જ્યોત છે. પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવું, હમણાં પદની અંદર આપણે કહ્યું આ જીવનનું એક જ ધ્યેય આત્મ સ્વરૂપ મુજ પ્રાપ્ત કરો. આ બોલવાનું નથી, આ મારા જીવનનો મંત્ર જો થાય તો મને અપૂર્વ ભાવ જાગે. કેમ કે અપૂર્વ તત્વ ઉપર મારી દ્રષ્ટિ ગઈ, જે અહીંયા કહ્યું કે હે મુમુક્ષુ એક આત્માને જાણ અને બાકીના ભાવોને જાણવાની, અન્ય ભાવોને જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. એક આત્માને જાણતા સમસ્ત લોકાલોક તને જ્ઞેયપણે દેખાશે. અને સર્વ જાણવાનું ફળ તો એક આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એ જ છે. અને આ અપૂર્વ ભાવ એને માટે તું ઠેક ઠેકાણે પૂછમાં, તું તને જ પૂછ. પ્રશ્ન આવીને ઉભો રહીએ, સાહેબ શું કરીએ, ક્યાં જાય? નહીં, જ્યાં બેઠો છું જે મળી ગયા એની પાસે. આપણે તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. હાથમાં વચનામૃત હોય એને કોઈ પૂછવાની જરૂર છે કે મારે ક્યાં જવું? તો દીવો લઈને કુવે પડવા જેવું છે. અરે પ્રશ્ન છે, જ્ઞાન દીપક લઈને બેઠો છું. માત્ર એની સાથે આપણી ચિત્તની વૃત્તિ એકાકાર થઈ નથી, જ્ઞાનીના ભાવ સાથે એકાકાર થાય તો આ વસ્તુ અપૂરો ભાવ જાગ્યા વિના રહે. અને પછી અંદરથી આ કાવ્ય સ્ફુરે જ. આ કૃપાળુદેવને આટલું ઘોલણ ને ચિંતનમાંથી નીકળું, આટલું જ્ઞાન છે, જ્ઞાન સ્વરૂપ છે, ત્યારે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. હજારો વર્ષની રચનાની અંદર આવું કાવ્ય રચાયું. શાસ્ત્રોના સાર સમૂહ, તમામ આચાર સંહિતા એક જ આની અંદર આવે, છતાં સંપ્રદાય માન્યતા કાંઈ નહીં. પંથ મત ગચ બત્તી પર કેવળ આત્માની શ્રેણી, બસ આ શુદ્ધિની શ્રેણી, મોક્ષ કયો નિજ શુદ્ધતા, આ ભગવાને ઉચ્ચાર્યું આત્મસિદ્ધિમાં. અને શુદ્ધતાનો માર્ગ શું, કોઈ મુમુક્ષુ પકડી લેશે તો શુદ્ધતાનો માર્ગ આપી દીધો. આ
દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ, જે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
એકવાર પ્રભુ તારા વચને આત્માનું ભાન થયું, દર્શન મોહ ટળ્યો. જ્ઞાનીના વચનથી દર્શન મોહ ટળે છે, જ્ઞાનીના દર્શનથી દર્શન મોહ ટળે છે, જ્ઞાનીના ચિંતનથી દર્શન મોહ ટળે છે, જ્ઞાનીની આરાધનાથી દર્શન મોહ ટળે. બસ એક સાચા પુરુષને ઓળખા અને એ પુરુષનું ચિંતન મનન કર્યું, દર્શનમાં ટળે અને સ્વરૂપનું ભાન થાય. અને પછી જે અનાદિથી જે કંઈ કર્મ બાંધ્યા છે ને જેને કારણે આ ચારિત્ર મોહ દ્રઢ થઈ ગયો છે, એનાથી આ પ્રક્ષીણ કરવો છે. ક્ષીણ નહીં, પ્રક્ષીણ, ફરીથી એનું મૂળ પણ રહેવા પામે નહીં. આ ચારિત્ર મોહ જીવનમાં ક્યાંય વિષયોના રૂપમાં, કષાયના રૂપમાં ક્યાંય જાગે નહીં. આવો વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે. આવો અવસર, આવો ભાવ અમારા જીવનમાં ક્યારે આવે? અપૂર્વ અવસર ક્યારે આવશે? આ આત્મસિદ્ધિની અંદર શુદ્ધતા કીધા પછી આ પ્રભુએ અવસર, અપૂર્વ અવસરનો પદ મૂકીને તો આખો મોક્ષનો માર્ગ ખુલ્લો કરી દીધો. સનાતન અને શાશ્વત એવો આત્મશુદ્ધિનો માર્ગ, આરોહણનો માર્ગ, અને છેલ્લે સિદ્ધપ સુધી અનંત સાદી, અનંત અનંત સમાધિ સુખમાં, બધું જ કીધું છે. અને છેલ્લે કહ્યું છે કે સાહેબ, ગજા વગરને હાલ મનોરથ, ભલે અમારું ગજું નથી, સો વોટ. આ જ્ઞાને, અરે એ તો કર્મ બાંધ્યા છે અમે જાણીએ છીએ, હવે તો અમે જોઈએ છીએ કે કર્મ કેટલા બધા છે. હવે તો અમને ખબર પડે છે કે ઘણું આવરણ છે, ઘણું આવરણ છે, નથી સત્યની સમ્મુખ નથી જવા દેતું, રોકે છે, પ્રબળ છે, ઉદય આવે છે, ઉદય નથી પકડાતો, ઉદય પકડાય અને ક્યારેક લાગે કે આપણે આપણો પનો ટૂંકો પડે છે, સાધનાનો પનો ટૂંકો પડે છે, વિચારનો પનો ટૂંકો પડે છે, આત્મજ્ઞાન ક્યારેક થંભી જાય, આત્માનો ભાન ભૂલાવે. કૃપાળુદેવ કહે છે એવો ઉદય આવે છે કે આત્માનો ભૂલાવો થઈ જાય છે. અરે આવા સમર્થ પુરુષ પણ લખે છે તો આપણને ન થાય એવું થાય, પણ એથી કરીને કોઈ હિંમત હાર્યા વિના આમ તેમ દોડાદોડી કરવાની જરૂર નથી. સ્થિર થાય, ફરીથી બેસ, નિશ્ચય કર, નિર્ણય કર, અને પ્રાપ્ત કરવું જ છે. આવા નિશ્ચય બળથી સંકલ્પ પ્રતિ સિદ્ધિ થાય છે. સંકલ્પ જાગે ને તો સિદ્ધિ શું થાય? આ તો જરાક વિપરીતતા આવે, જરાક પ્રતિકૂળતા આવે, જરાક કંઈ ઠીક ન થાય, એટલે પતી ગયું. પછી મુખ પડતું નથી, રમવું જાઓ, વળી બીજું, હવે આને રમવું છે, આ રમવું છે, આ કરવું છે, એમ આત્મકલ્યાણ ન થાય. ચારે બાજુ દોડાદોડ કરવાથી ધરતી ઉપર જે કહ્યું શિષ્યને કે પાણી ક્યાં છે, તો કે બધે પાંચ પાંચ ફૂટના ખાડા કરવાથી પાણી ન મળે. પાણી 200 ફૂટે છે, પણ તું 20 જગ્યાએ ખાડા કર 10-10 ફૂટના, તો પાણી ન મળે. એક જ જગ્યાએ તારે કરવો પડે ત્યારે 200 ફૂટે પાણી મળે. અહીંયા તો 10 ફૂટે પાણી છે. ડોક્ટર ભગવાન દાસે કહ્યું કે આ આત્મસિદ્ધિ, એ તો ઓલાએ કીધું કે સમુદ્રમાં રત્નો છે, પણ આ તો કુંડામાં રત્નો છે, કુંડામાં. અને ભાનુવીજીજી મહારાજે કીધું, ભાનુવીજીજી મહારાજે કીધું કે આ આત્મસિદ્ધિ છે ને એ દાબડામાં રત્ન છે, દાબડો આટલો જ નાનો, ખોલો ને હાથ નાખો તો શું આવે? કુંડામાં તો હજી માટી આવે, પણ દાબડામાં રત્ન છે આત્મસિદ્ધિના. આ વિચાર જ આત્માનો છે, એ સિવાય કાંઈ છે નહીં. કૃપાળુ દેવે આત્મા જ ગાયો છે ને, કેવળ આત્માની મુક્તિનો માર્ગ જ ગાયો છે, એને બાકીની ચિંતા જ નથી કરી. તમારે શ્રીમદમાં જાય ને આમ કરવું કે ન કરવું, એ કરવું કે ન કરવું એ તું નક્કી કરજે, પણ અમારે આત્મા મેળવવો એટલું શ્રીમદે આપ્યું છે અમને. આત્મલક્ષી થવું, વ્રતથી થાય, તપથી થાય, આ યોગ, તે યોગ, જે યોગ હોય, મારે આત્માની શુદ્ધતા કરવી છે, મારે આ ચારિત્ર મોહને પ્રક્ષીણ કરવો છે, અને એનું એકમાત્ર અવલંબન આત્મજ્ઞાન સિવાય બીજું નથી, આત્મશ્રદ્ધા સિવાય બીજું નથી, આત્મવિચાર સિવાય બીજું નથી. આત્મવિચાર વિના આત્મજ્ઞાન ન થાય, અને આત્મવિચાર સત્પુરુષના વચનના આધાર વિના, એના યથાર્થ ગ્રહણ વિના યથાર્થ આત્મવિચાર પણ ન થાય. બધી મતિ કલ્પનાઓમાં જ ચાલ્યા જઈએ, એમાં હવે કાળ ગુમાવવો નથી. શ્રીમદના વચનોની અંદર આત્મા ઝળકે છે, પ્રગટે છે. આખું વચનામૃત એ જીવતો જાગતો સમયસાર છે. ઓલામાં તો અમારે ગોતવો પડે, અહીંયા તો શબ્દે શબ્દની અંદર જાણી આત્મા ઉલસતો અમારી સામે આવતો હોય, માત્ર અમારી એના ઉપર દ્રષ્ટિ પડે એટલી જ અમારી જરૂર છે તૈયારી કરવાની. બાકી તો આત્મા કૃપાળુદેવ હાથમાં પકડાવી દે, હથેળીમાં મોક્ષ આપી દીધું. તો પ્રભુ શ્રી તો કહે, અરે ગાંડા શું ગોતસ, હથેળીમાં મોક્ષ આપ્યો તને ભગવાને. હાથમાં જેમ આંબળું હોય એમ તને આત્મ સ્વરૂપ દેખાશે. પ્રભુના વચનની અંદર તો સ્થિરતા. જગતની જે કાંઈ માયાજાળ છે, બધા બંધનો છે, પૂર્વના કર્મ છે, ઉદય છે, બધું આવશે, આવે. અને પ્રબળ છે તો પ્રબળ રીતે ઉદયમાં આવે, એનો ખેદ શું કરવો? આવે, આમ નથી થતું, તેમ નથી થતું. અરે એક ભવની અંદર કઈ છેડો છૂટકો થાય? કરવા પડે, અનંત ભવ કરવા પડે. ચરમાવર્તમાં આવ્યા છી, આવી જ શ્રદ્ધા થાય તો એ વાત ઘણી પતી જાય. અપુનર્બંધકની અવસ્થા ઊભી થાય, ફરીથી એવા કર્મો બંધાય નહીં કે જેનાથી અનાદિ અનંત સંસારનો બંધ થાય. આ પેલી અવસ્થા ચરમાવર્તમાં આવ્યા પછી અપુનર્બંધક. અપુનર્બંધકની અંદર જો થોડોક પુરુષાર્થ આગળ વધારે એટલે સીધો સ્વસંવેદ અનુભવ કરે અને પાંચમી દ્રષ્ટિમાં આવી જાય. અને પછી તો એને કહે છે કે પછી 15 ભવ તો અમારી વધારે ગણિત છે, તારા માટે અમે કંઈ 15 નથી કહેતા, પણ અધિકાધિક 15. 16મો ભવ નથી, અને કદાચ તું કદાચ ફરીથી ઉદય એવો આવી ગયો, પૂર્વે પાછું વાળીને જોયા વિના પાપ કર્યા હોય અને આવી ગયો, અને સંકેતથી કદાચ ચુકાઈ ગયું, આત્માનો ભૂલાવો થઈ ગયો, તોય આજ્ઞા નહીં કે ચિંતા કરીશ, માં ક્યાંય ભટકીશ, માં ચિંતા કરીશ, માં કારણ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં તારો મોક્ષ અવશ્ય છે, છે ને છે. એને અનંત સંસાર નથી, એને અનંત સંસાર નથી. સંકિતને 16મો ભવ નથી, અને સંકેત ચાલ્યું જાય પણ એકવાર સ્વાદ મળી ગયો છે, જેને અનુભવમાં આવ્યું છે, પ્રતીતિ થઈ છે, એને પણ અનંત સંસાર નથી. આવું અભય વચન આ જ્ઞાનીઓએ આપ્યું છે, અને એ એના અનુભવના આધારે આપ્યું છે. પડેલો ઉપર આવે, કૃપાળુદેવ કે શાસ્ત્રમાં શોધવા જશો તો કદાચ મળે કે ન મળે, પણ અમે કહીએ છીએ આત્માએ જોયેલી અને અનુભવેલી આ વાત તમને કહીએ છીએ. આવો ભેદી પુરુષ મળ્યો છે, શબ્દે શબ્દની અંદર અગમ નિગમના ભેદ ઝડકી રહ્યા છે. એટલે આ કહે છે કે માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે, કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. અહીંયા કહે છે કે ભટકણ બંધ કર, સંસારનું તો ઘણું કર્યું પણ પરમાર્થનું ભટકણ પણ બંધ કર, અને એક આત્મામાં સ્થિર થા. હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું, અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. એકને એક વાત કેવી સરસ રીતે કહે છે કે સંસારમાં તો ભટકીએ છીએ પણ ક્યારેક પરમાર્થમાંય ભટકીએ છીએ ભાન વિના. આવું ઉપયોગપૂર્વકનું ભાન આવે અને આપણે આપણી સ્થિર કરીએ, આપણી તમામ વૃત્તિ ચિત્તવૃત્તિઓને આત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં સ્થિર કરીએ તો માર્ગ તો બતાવનાર આપણી સામે જ છે. એને મોક્ષ વિશેષ દૂર નથી, એમ શબ્દ પ્રયોગ લખ્યો છે, વિશેષ દૂર નથી. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.